એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે મિથકો પર વાત કરવાના છીએ.
હા, આપણી પેલી પૌરાણિક કથાઓ.
બરાબર, પણ જરા જુદી રીતે. એમ કે આ જૂની વાર્તાઓ એ આજે પણ આપણને અસર કરે છે. કેવી રીતે? શું એ ખાલી વાર્તાઓ જ છે કે પછી કંઈક ઊંડું છે એમાં?
એ જ સવાલ છે.
અને આનો જવાબ શોધવા માટે આપણે રોબર્ટ એ સેગલના કામ પર નજર કરીશું. એમના પુસ્તકો છે ને મિથ અને મિથ અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન.
હા, એમાં જે વિચારો છે એના પર.
બરાબર, સેગલ આપણને જાણે અલગ અલગ ચશ્મા આપે છે કે ભાઈ આ વાર્તાને આમ પણ જોવાય ને તેમ પણ જોવાય.
તો આજની આપણી આ ચર્ચાનો હેતુ એ સમજવાનો છે કે આ મિથકો પાછળના ઊંડા અર્થો શું હોઈ શકે અને શા માટે અલગ અલગ વિદ્વાનો તેને આટલી બધી જુદી જુદી રીતે જુએ છે,
અને શું ખરેખર આ બધી પ્રાચીન વાર્તાઓ આપણી આજની આધુનિક જિંદગી માટે કંઈક માર્ગદર્શન આપી શકે. ચાલો જોઈએ આ રસપ્રદ વિષયમાં ઊંડા ઉતરીએ. તો પહેલા રોબર્ટ એ સેગલ કોણ છે એની વાત કરીએ. કોણ છે આ વિદ્વાન? એમનું શું યોગદાન છે આ ક્ષેત્રમાં?
રોબર્ટ સેગલ એ ધર્મ, મિથક અને સામાજિક વિજ્ઞાનના, મતલબ કે આ બધા વિષયોના આંતરશાખાકીય અભ્યાસ માટે જાણીતા છે.
આંતરશાખાકીય એટલે?
એટલે કે એ જુદા જુદા વિષયોને જોડીને અભ્યાસ કરે છે, જેમ કે ધર્મ અને મનોવિજ્ઞાન, કે પછી મિથક અને સમાજશાસ્ત્ર. અને એમની ખાસિયત એ છે કે તેઓ સીધી મિથકોની વાર્તાઓનું વિશ્લેષણ નથી કરતા એટલું.
અચ્છા.
જેટલું એ મિથકોને સમજવા માટે જે સિદ્ધાંતો બન્યા છે ને, જે થિયોરીઓ બની છે, એનું વિશ્લેષણ કરે છે.
ઓહો, એટલે કે બીજા વિદ્વાનોએ મિથક વિશે શું કહ્યું એની ચર્ચા કરે છે, થિયોરીઓનું વિશ્લેષણ. વાહ, આ તો રસપ્રદ છે.
હા, બરાબર. અને એમની ખૂબી એ છે કે આ બધી ઘણીવાર બહુ જટિલ લાગતી થિયરીઓ હોય છે, માનવશાસ્ત્રની, મનોવિજ્ઞાનની. એ બધાને સેગર બહુ સરળ રીતે સમજાવે છે,
એટલે સામાન્ય માણસ પણ સમજી શકે.
હા, શૈક્ષણિક ચર્ચાઓ અને સામાન્ય વાચકો વચ્ચે જાણે પુલ બનાવે છે. એટલે જ મિથક જેવા આમ જુઓ તો ગહન વિષય પર પણ એમનું લખાણ સમજવામાં સહેલું પડે છે.
તો પછી એમના પુસ્તકોનો મુખ્ય વિચાર શું છે? શું એ કોઈ એક ચોક્કસ વ્યાખ્યા આપે છે કે મિથક એટલે આજ?
ના ના, બિલકુલ નહીં. ઉલટું, સેગલનો તો મુખ્ય મુદ્દો જે છે કે ભાઈ, મિથકને સમજવા માટે કોઈ એક જ ચાવી નથી, કોઈ એક થિયરી બધું નથી સમજાવી શકતી. એમનું પુસ્તક તો આપણને એક સફર કરાવે છે કે છેલ્લા બે સદીઓમાં કોણે કોણે કેવી રીતે આ મિથકોના મૂળ, એના કાર્ય, એના અર્થ, એ બધું સમજવાનો પ્રયાસ કર્યો છે.
એટલે કે પુસ્તક વાર્તાઓ કરતા વાર્તાઓને કેવી રીતે સમજવી એના પર વધુ ધ્યાન આપે છે.
એકદમ સાચું. પુસ્તક આપણને દેખાડે છે કે કેવી રીતે મિથકને ક્યારેક કોઈએ આદિમ વિજ્ઞાન ગણ્યું, તો ક્યારેક કોઈએ કહ્યું કે આ તો સમાજને ટકાવવાનું સાધન છે.
હા,
ક્યારેક એને મનની અભિવ્યક્તિ ગણી, તો ક્યારેક અસ્તિત્વના ઊંડા પ્રશ્નોના જવાબ. સેગલ આ બધા અભિગમોને વ્યવસ્થિત રીતે મૂકે છે
અને પેલો ભેદ પણ પાડે છે ને, ઉદ્ભવ અને કાર્ય વચ્ચે.
હા, બરાબર. કેટલાક સિદ્ધાંતો મિથકના મૂળ પર ભાર મૂકે છે, કે એ કેમ શરૂ થયા, અને કેટલાક એના કાર્ય પર, કે સમાજમાં શું કામ કરે છે. પુસ્તક વાંચીને આપણને મિથકનું વિશ્લેષણ કરવા માટે ઘણા બધા દ્રષ્ટિકોણ મળે છે.
ઓકે, તો ચાલો હવે કેટલાક મુખ્ય સિદ્ધાંતોને થોડા વધુ વિગતે સમજીએ. શરૂઆત ક્યાંથી કરવી? પહેલા તો મિથકની વ્યાખ્યા સ્પષ્ટ કરવી પડે ને.
હા, એ જરૂરી છે. સેગલ સમજાવે છે કે શૈક્ષણિક રીતે મિથક કોને કહેવાય. સામાન્ય રીતે આ પવિત્ર કથાઓ હોય.
પવિત્ર કથાઓ?
હા, જેમાં દેવી દેવતાઓ હોય કે પછી અલૌકિક પાત્રો. અને એ મોટે ભાગે સૃષ્ટિની શરૂઆત કેવી રીતે થઈ, કે પછી કોઈ મૂળભૂત ઘટનાઓ, એનું વર્ણન કરે. આ લોકકથા કે દંતકથાથી થોડું અલગ પડે.
બરાબર. અને સિદ્ધાંતોની શરૂઆત? પેલો 19મી સદીનો અભિગમ તમે કહેતા હતા.
હા, 19મી સદીનો બૌદ્ધિકવાદી. એમાં મુખ્યત્વે ઈબી ટાયલર અને જેમ્સ ફ્રેઝર જેવા વિદ્વાનો હતા.
ફ્રેઝર, જેમ્સ ફ્રેઝર, ધ ગોલ્ડન બાઉ.
હા, એ જ. તેઓ માનતા હતા કે મિથક એ આદિમ માણસનો દુનિયાને, વિજ્ઞાનને, તત્વજ્ઞાનને સમજવાનો પહેલો પ્રયાસ હતો.
હા,
ભલે એ પ્રયાસ આજે આપણને ખોટો લાગે.
એટલે કેવું? ઉદાહરણ તરીકે?
જેમ કે સૂર્ય રથમાં બેસીને પ્રવાસ કરે છે એવી વાર્તા. તો એ ખરેખર તો સૂર્યની ગતિ સમજાવવાનો એક શરૂઆતનો પ્રયાસ હતો.
ફ્રેઝરે તો આખો ક્રમ બતાવ્યો, જાદુ, પછી ધર્મ અને છેલ્લે વિજ્ઞાન.
હા, એ માનવ વિચારનો વિકાસ.
બરાબર.
અને એમના મતે મિથક પહેલા બે તબક્કા સાથે જોડાયેલું હતું. મુખ્ય હેતુ ભૌતિક જગતને સમજાવવાનો હતો, જેમ કે ઋતુઓ કેમ બદલાય છે, પાક કેમ ઉગે છે વગેરે.
પણ શું મિથક ખાલી સમજૂતી જ આપે? એનું સમાજમાં બીજું કોઈ કામ નહીં? અહીંયા વાત રસપ્રદ બને છે મને લાગે છે.
તમે બરાબર મુદ્દા પર આવ્યા. આ જ વાત કાર્યવાદી અભિગમવાળા કહે છે, ખાસ કરીને બ્રોનિસ્લો મેલિનોવ્સ્કી.
મેલિનોવ્સ્કી, હા.
એમણે કહ્યું કે મિથક કંઈ સમજાવવા માટે નથી, એ તો સામાજિક ઘોષણાપત્ર છે.
સામાજિક ઘોષણાપત્ર એટલે
મજબૂત બનાવે છે.
કોઈ ઉદાહરણ આપી શકો?
ચોક્કસ. દાખલા તરીકે કોઈ આદિવાસી સમુદાયમાં એવી વાર્તા હોય કે એમના મૂળ પૂર્વજ કોઈ ચોક્કસ પર્વતમાંથી કે નદીમાંથી ઉત્પન્ન થયા હતા. હવે આ વાર્તાનો હેતુ ઇતિહાસ કહેવાનો નથી, પણ એ સ્થાપિત કરવાનો છે કે એ સમુદાયનો એ પર્વત કે નદી પર અથવા એ જમીન પર અધિકાર છે, કારણ કે એમના પૂર્વજ ત્યાંથી આવ્યા છે. એટલે એ વર્તમાન હકને ભૂતકાળની વાર્તા દ્વારા યોગ્ય ઠેરવે છે.
અચ્છા, એટલે વાર્તા વર્તમાનને ટેકો આપે છે.
બરાબર. અને એ જ રીતે સમાજશાસ્ત્રી હતા એમાઇલ દુર્ખાઇમ. એમણે કહ્યું કે મિથક અને એની સાથે જોડાયેલી ધાર્મિક વિધિઓ સમાજને એકજૂટ રાખવાનું, બાંધી રાખવાનું કામ કરે છે.
કેવી રીતે?
એમના મતે દેવતાઓ એ બીજું કંઈ નહીં પણ સમાજનું જ પ્રતીક છે. જ્યારે લોકો ભેગા મળીને દેવતાની પૂજા કરે છે કે ઉત્સવ મનાવે છે, ત્યારે તેઓ ખરેખર સમાજ પ્રત્યેની પોતાની નિષ્ઠા અને એકતાને જ મજબૂત કરતા હોય છે.
આ સમાજ અને એના કાર્યની વાત થઈ, પણ પેલું મનોવૈજ્ઞાનિક પાસું, ફ્રોઇડ અને યંગ જેવા મોટા નામો આવે છે ત્યાં.
હા, ચોક્કસ. ફ્રોઇડ અને યંગે મિથકને સાવ જુદી જ રીતે જોયું, માનવ મનના ઊંડાણમાંથી. ફ્રોઇડે મિથકને શું કહ્યું ખબર છે? સંસ્કૃતિના સામૂહિક સ્વપ્ન.
સામૂહિક સ્વપ્ન, જેમ આપણે રાત્રે સપના જોઈએ એમ?
હા, કંઈક એવું જ. જેમ આપણા વ્યક્તિગત સપના આપણી દબાયેલી ઈચ્છાઓ કે ડરને વ્યક્ત કરે છે, એમ ફ્રોઇડ માનતા હતા કે મિથકો સમાજની, સંસ્કૃતિની દબાયેલી અચેતન ઈચ્છાઓને વ્યક્ત કરે છે. પેલું ઈડિપસ કોમ્પ્લેક્સ જેવી વાત.
ઓકે. અને કાર્લ યંગ, એમનું તો બહુ મોટું નામ છે આ સંદર્ભમાં.
હા, યંગનો અભિગમ વળી ફ્રોઇડથી પણ જુદો અને કદાચ વધુ પ્રચલિત થયો મિથકના અભ્યાસમાં. એમણે સામૂહિક અચેતન, કલેક્ટિવ અનકોન્શિયસનો સિદ્ધાંત આપ્યો.
સામૂહિક અચેતન?
હા, એટલે કે આપણા વ્યક્તિગત અચેતન મન ઉપરાંત એક એવું ઊંડું સ્તર છે જે બધા મનુષ્યોમાં સમાન છે, પેઢી દર પેઢી વારસામાં મળેલું. અને આ સામૂહિક અચેતનમાં રહેના છે આર્કીટાઇપ્સ.
આર્કીટાઇપ, આ શબ્દ બહુ સાંભળ્યો છે, એ શું છે બરાબર?
આર્કીટાઇપ એટલે મૂળભૂત સાર્વત્રિક માનસિક છબીઓ અથવા પેટર્ન, જે દુનિયાની બધી સંસ્કૃતિઓના મિથકોમાં, વાર્તાઓમાં, કળામાં વારંવાર જોવા મળે. જેમ કે હીરો એટલે કે નાયકનું આર્કીટાઇપ.
હા, હીરો તો બધી વાર્તાઓમાં હોય.
બરાબર. પછી માતાનું આર્કીટાઇપ, વૃદ્ધ જ્ઞાની પુરુષનું આર્કીટાઇપ, છાયા એટલે કે આપણી અંદરની નકારાત્મક બાજુનું આર્કીટાઇપ. યંગ માનતા હતા કે આ બધા આર્કીટાઇપ આપણા સામૂહિક અચેતનમાં રહેલા છે અને મિથકો દ્વારા એ પ્રગટ થાય છે.
અને પેલી હીરોની સફર, હીરોઝ જર્નીની વાત પણ યંગ સાથે જોડાયેલી છે ને?
હા, જોસેફ કેમ્પેબેલે યંગના વિચારો પરથી જ એને વિસ્તાર આપ્યો. પણ મૂળ વિચાર યંગનો હતો કે હીરોની જે સફર છે, ઘર છોડવું, પરીક્ષણોમાંથી પસાર થવું, કંઈક સિદ્ધ કરીને પાછા ફરવું, એ ખરેખર તો વ્યક્તિકરણ, ઇન્ડિવિજ્યુએશનની મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાનું પ્રતીક છે. એટલે કે આપણા પોતાના સ્વને શોધવાની, સંપૂર્ણ બનવાની યાત્રા.
વાહ, એટલે મિથકો આપણી અંદરની યાત્રાનું પ્રતિબિંબ છે
યંગના મતે. હા.
આ બધાથી સાવ અલગ એક બીજો અભિગમ છે સ્ટ્રક્ચરલિઝમ. ક્લોડ લેવીસ્ટ્રોસ, એ શું કહે છે, એમનો અભિગમ કેવો છે?
હા, લેવીસ્ટ્રોસનો અભિગમ સાવ જુદો. એમના માટે મિથકની વાર્તામાં શું બને છે એના કરતાં વાર્તાનું બંધારણ કેવું છે, એનું સ્ટ્રક્ચર કેવું છે, એ વધુ મહત્વનું છે.
સ્ટ્રક્ચર, બંધારણ એટલે?
લેવીસ્ટ્રોસ માનતા હતા કે માનવ મન મૂળભૂત રીતે દ્વિવિરોધી, બાઇનરી ઓપોઝિશન્સ રીતે વિચારે છે, એટલે કે જોડીમાં, જેમ કે જીવન વિરુદ્ધ મૃત્યુ, પુરુષ વિરુદ્ધ સ્ત્રી, પ્રકૃતિ વિરુદ્ધ સંસ્કૃતિ, કાચું વિરુદ્ધ પાકું.
અચ્છા, એટલે આપણું મગજ આવી જોડીઓમાં વિચારે છે.
હા, અને લેવિસ્ટ્રોસના મતે મિથકનું કામ આ વિરોધાભાસો, આ તણાવો વચ્ચે એક પ્રકારનું સમાધાન લાવવાનો પ્રયાસ કરવાનું છે. એ તાર્કિક રીતે નહીં, પણ વાર્તાના બંધારણ દ્વારા કરે છે.
આ થોડું અઘરું લાગે છે સમજવામાં. કોઈ ઉદાહરણ?
એનું ઇડિપસની કથાનું વિશ્લેષણ બહુ પ્રખ્યાત છે. એમણે વાર્તાના પાત્રો કે ઘટનાઓ પર ધ્યાન ના આપ્યું, પણ વાર્તામાં રહેલા મૂળભૂત વિરોધાભાસો પર ધ્યાન આપ્યું, જેમ કે માણસ ક્યાંથી આવ્યો, શું તે ધરતીમાંથી, ઓટોચથોન્સ, જન્મ્યો છે કે માતા પિતાથી. લેવિસ્ટ્રોસ કહે છે કે ઇડિપસની કથા આ બે વિરોધી વિચારો વચ્ચે સમાધાન કરવાનો એક જટિલ પ્રયાસ છે. એનું વિશ્લેષણ ખરેખર ખૂબ ઊંડું છે.
એટલે એ વાર્તાના સંદેશ કરતા એના છુપા માળખા પર વધુ ભાર મૂકે છે.
બરાબર.
અને છેલ્લે પેલો ધાર્મિક અભિગમ, મર્સિયા એલિયાડે, એમની વાત શું હતી?
હા, એલિયાડે જેવા ધર્મના ઇતિહાસકારો અને વિદ્વાનોનો મત થોડો અલગ છે. તેઓ કહે છે કે મિથકને મનોવિજ્ઞાન કે સમાજશાસ્ત્રના ચશ્માથી જોવાને બદલે એને એના મૂળ સ્વરૂપમાં, એટલે કે એક ધાર્મિક ઘટના તરીકે સમજવું જોઈએ.
ધાર્મિક ઘટના તરીકે?
હા, એમના મતે મિથક એ કોઈ કાલ્પનિક વાર્તા નથી, પણ જે લોકો એમાં માને છે એમના માટે એ એક પવિત્ર સત્યકથા છે. એ વર્ણન કરે છે સૃષ્ટિના આરંભના મહાન સમયનું, ઇન ઇલ્લો ટેમ્પોરે, તે સમયનું. હા, જ્યારે દેવતાઓએ જગત રચ્યું, નિયમો બનાવ્યા. એલિયાડે માને છે કે જ્યારે લોકો આ મિથકોને યાદ કરે છે, ધાર્મિક વિધિઓ દ્વારા એને પુનઃ ભજવે છે, ત્યારે તેઓ વર્તમાનના સામાન્ય દુનિયવી સમયમાંથી બહાર નીકળીને પેલા મૂળ પવિત્ર સમય સાથે જોડાય છે.
ઓહ,
અને આનાથી એમના જીવનને અર્થ મળે છે, પવિત્રતાનો અનુભવ થાય છે. એટલે એલિયાડે માટે મિથ માત્ર કોઈ વસ્તુની સમજૂતી નથી, પણ એ અસ્તિત્વનો આધાર છે, વાસ્તવિકતાનું નિર્માણ કરે છે.
અરે વાહ, એટલે એક જ મિથકને સમજવાના આટલા બધા રસ્તા, બૌદ્ધિકવાદી, કાર્યવાદી, મનોવૈજ્ઞાનિક, સ્ટ્રક્ચરલ, ધાર્મિક, ખરેખર અદ્ભુત છે.
હા, અને સેગલ આ બધાને ખૂબ સરસ રીતે રજૂ કરે છે.
તો આ બધા સિદ્ધાંતોની સફર પછી મુખ્ય શીખ શું મળે છે? સેગલ આ બધા દ્વારા આપણને શું કહેવા માગે છે? એમનો મુખ્ય સંદેશ શું છે?
મને લાગે છે કે પહેલો અને સૌથી અગત્યનો સંદેશ એ છે કે મિથક બહુ જટિલ વસ્તુ છે. એને સમજવા માટે આપણે ખુલ્લું મન રાખીને વિવિધ દૃષ્ટિકોણ અપનાવવા પડે. કોઈ એક જ થિયરી બધું સમજાવી શકે નહીં.
બરાબર, એક જ ચાવીથી બધા તાળા ન ખુલે.
બિલકુલ, આ વિવિધતા જ મિથકની સમૃદ્ધિ દેખાડે છે. બીજો મુદ્દો જે આપણે આગળ પણ વાત કરી, કે મિથક કંઈ ભૂતકાળની વસ્તુ નથી, એ મરી પરવાર્યું નથી.
હા, એ આજે પણ જીવંત છે.
એકદમ. આપણી ફિલ્મોમાં, સાહિત્યમાં, રાજકારણમાં, જાહેરાતોમાં બધે જ એના પડઘા જોવા મળે છે. કદાચ સ્વરૂપ બદલાયું હોય, દેવતાઓની જગ્યાએ સેલિબ્રિટી કે નેતાઓ આવી ગયા હોય, પણ પેલી મૂળભૂત પેટર્ન, વાર્તા કહેવાની રીત, એ ક્યાંક ને ક્યાંક ચાલુ જ છે.
આધુનિક સંસ્કૃતિનો પણ એ ભાગ છે.
હા, અને એ બતાવે છે કે તર્કની સાથે સાથે આ પ્રકારની સાંકેતિક સમજ, વાર્તાઓ દ્વારા અર્થ શોધવાની વૃત્તિ, એ માનવ સ્વભાવનો એક અભિન્ન ભાગ છે.
અને પેલો મુદ્દો પણ છે ને, સાર્વત્રિકતા વિરુદ્ધ વિશિષ્ટતા. કેટલાક સિદ્ધાંતો કહે છે કે મિથક બધે સરખા હોય છે, કેટલાક કહે છે કે એ સ્થાનિક સંસ્કૃતિ મુજબ જુદા હોય છે.
હા, એ પણ એક મહત્વનો મુદ્દો સેગલ ઉઠાવે છે. જેમ કે યંગના આર્કટાઇપ કે લેવિસ્ટ્રોઝમાં સ્ટ્રક્ચર, એ સાર્વત્રિક માનવ મનની વાત કરે છે, જ્યારે મેલેનોવ્સ્કી જેવા કાર્યવાદીઓ ચોક્કસ સમાજ અને તેના સંદર્ભ પર વધુ ભાર મૂકે છે.
તો સાચું શું?
સેગલ કહે છે કે બંને સાચા છે, બંને પાસા મહત્વના છે. કેટલીક મૂળભૂત માનવીય ચિંતાઓ, પ્રશ્નો કદાચ સાર્વત્રિક હોય, એટલે આપણને જુદી જુદી સંસ્કૃતિઓના મિથકોમાં સમાનતા દેખાય. પણ એ કથાઓ જે તે સંસ્કૃતિમાં કેવી રીતે કહેવાય છે, એને પાત્રો કોણ છે, એનો ચોક્કસ અર્થ શું છે, એ બધું સ્થાનિક અને વિશિષ્ટ હોય છે.
જેમ આપણે ભારતમાં જોઈએ છીએ, રામાયણ મહાભારતની મૂળ કથા એક છે, પણ એના કેટલા બધા સ્થાનિક રૂપો છે, અર્થઘટનો છે.
બરાબર, એટલે સાર્વત્રિકતા અને વિશિષ્ટતા બંને સાથે ચાલે છે.
અને એક બીજો મહત્વનો મુદ્દો, મિથક શું કરે છે? શું એ ફક્ત સમજાવે છે, એક્સપ્લેનેશન, કે પછી કંઈક સ્થાપિત કરે છે, ફાઉન્ડેશન?
હા, આ પણ એક મુખ્ય થીમ છે જે સેગલના પુસ્તકમાં વારંવાર આવે છે, શું મિથકનો હેતુ ફક્ત એ સમજાવવાનો છે કે દુનિયા કેમ ચાલે છે, ઋતુઓ કેમ બદલાય છે, કે પછી એ સમાજના નિયમો, મૂલ્યો અને છેવટે તો જીવનના અર્થને સ્થાપિત કરવાનો એનો પાયો નાખવાનું કામ કરે છે.
જેમ પેલું 19મી સદીનું બૌદ્ધિકવાદી મોડલ કહેતું હતું કે એ સમજૂતી છે.
હા, પણ મિલિનોવસ્કી, દુર્ખાઇમ, એલિયાડે જેવા વિદ્વાનો માને છે કે મિથક એનાથી ઘણું વધારે છે. એ માત્ર સમજૂતી નથી, પણ એ સમાજ માટે, વ્યક્તિ માટે વાસ્તવિકતાનું નિર્માણ કરે છે, એ પાયો નાખે છે.
સેગલના પુસ્તકોમાંથી કેટલાક વિચારો એવા છે જે ખરેખર યાદ રહી જાય. ચાલો એવા કેટલાક પર વાત કરીએ. જેમ કે આ એક વિચાર છે, મિથક એ આદિમ માનસિકતાનું અવશેષ નથી, પરંતુ માનવ ચેતનાનું એક મૂળભૂત સ્વરૂપ છે.
હા, આ બહુ મહત્વની વાત છે. એ સેગલના મૂળ તર્કને પકડે છે. મિથક કોઈ જૂની, ફેંકી દેવા જેવી વસ્તુ નથી, પણ એ માણસના વિચારવાની, દુનિયાને અનુભવવાની એક મૂળભૂત રીત છે જે તર્કની સાથે સાથે ચાલે છે.
બીજો એક વિચાર, પ્રશ્ન એ નથી કે મિથક સાચા છે કે ખોટા, પણ તે કયા પ્રકારનું સત્ય વ્યક્ત કરે છે.
બરાબર. આ આપણને ચેતવે છે કે મિથકને વૈજ્ઞાનિક માપદંડથી ન માપો. એનું સત્ય અલગ પ્રકારનું છે. સાંકેતિક, ભાવનાત્મક, અસ્તિત્વને લગતું. એ કદાચ ફેક્ટ્સ ન કહે, પણ ટ્રુથ કહે.
અને આ પણ મહત્વનું લાગ્યું, મિથકનો દરેક સિદ્ધાંત મિથક વિશે જેટલું કહે છે તેટલું જ તે સિદ્ધાંતકાર વિશે પણ કહે છે.
હા, આ આપણને થોડા નમ્ર બનાવે છે. આપણે જ્યારે કોઈ વસ્તુનું વિશ્લેષણ કરીએ છીએ ત્યારે આપણો પોતાનો દૃષ્ટિકોણ, આપણા પોતાના પૂર્વગ્રહો એમાં ભળેલા જ હોય છે. એટલે કોઈપણ થિયોરીને અંતિમ સત્ય ન માની લેવું જોઈએ.
અને છેલ્લે આ વિચાર, આધુનિક સંસ્કૃતિમાં મિથકનું અસ્તિત્વ સૂચવે છે કે માત્ર તર્કસંગત વિચાર માનવીની અર્થ અને સમજણની બધી જરૂરિયાતોને સંતોષી શકતો નથી.
એકદમ. આ સીધું એ વાત પર આવે છે કે શા માટે વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં પણ આપણને વાર્તાઓ, ધર્મ, કળા, પ્રતીકોની જરૂર પડે છે. કારણ કે આપણે ફક્ત તર્કથી નથી જીવતા, આપણને અર્થ જોઈએ, જોડાણ જોઈએ, પ્રેરણા જોઈએ, અને એ ઘણીવાર મિથિકલ વિચારસરણીમાંથી મળે છે.
તો આ બધી વાતચીતનો સાર શું? સામાન્ય જીવનમાં આ બધું જ્ઞાન ક્યાં કામ લાગે? કોઈ ફાયદો છે આ બધું જાણવાનો?
અરે, ઘણો ફાયદો છે. પહેલું તો શિક્ષણમાં, બાળકોને જ્યારે આપણે જુદી જુદી સંસ્કૃતિઓની પૌરાણિક કથાઓ વિશે શીખવીએ અને એ પણ સમજાવીએ કે વાર્તાઓ એ લોકો માટે શું અર્થ ધરાવે છે, તો એમનામાં બીજા પ્રત્યે સહાનુભૂતિ અને આદર વધે છે.
અને પેલું મનોવિજ્ઞાનવાળું પાસું, યંગના આર્કિટાઇપ?
હા, મનોચિકિત્સામાં કે વ્યક્તિગત વિકાસમાં પણ એ ઉપયોગી થઈ શકે. યંગના આર્કિટાઇપની સમજ આપણને પોતાના સ્વપ્નો, પોતાની વર્તણૂકો, પોતાના જીવનના પડકારોને સમજવામાં મદદ કરી શકે છે. મારી અંદરનો હીરો શું કહે છે, મારી છાયા કઈ છે, આવા પ્રશ્નો પૂછી શકાય.
અને મીડિયા, રાજકારણ, જાહેરાતો ત્યાં કેવી રીતે ઉપયોગી?
મીડિયા સાક્ષરતા માટે તો આ બહુ જ જરૂરી છે. આપણે જે ફિલ્મો જોઈએ છીએ, જે જાહેરાતો આપણને લલચાવે છે, એમાં કઈ મિથિકલ પેટર્ન વપરાય છે, હીરોની સફર કેવી રીતે બતાવાય છે, કઈ વસ્તુને જાદુઈ સમાધાન તરીકે રજૂ કરાય છે, આ સમજ હોય તો આપણે છેતરાઈએ નહીં.
હા, અને રાજકીય ભાષણોમાં પણ?
બરાબર. રાષ્ટ્ર નિર્માણની વાર્તાઓ, ભવ્ય ભૂતકાળની વાતો, કોઈ નેતાની મસીહા તરીકેની છબી, આ બધું સમજવા માટે મિથકની સમજ જરૂરી છે. એ આપણને વધુ જાગૃત નાગરિક બનાવે છે.
અને છેલ્લે, વ્યક્તિગત સ્તરે રોજિંદા જીવનમાં
છે, બીજા સમુદાયની માન્યતાઓ કે રિવાજો આપણને વિચિત્ર લાગે, પણ જો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે એમના માટે એનું શું મહત્વ છે, એ કયું કાર્ય કરે છે, તો કદાચ આપણે વધુ સ્વીકાર કરતા થઈએ, ખોટું કહેવાને બદલે જુદું કહી શકીએ.
હા, અને કદાચ પોતાની જાતને સમજવામાં પણ મદદ મળે. આપણે કઈ વાર્તાઓ માનીએ છીએ, આપણા જીવનના નિયમો કઈ વાર્તાઓમાંથી આવ્યા છે.
ચોક્કસ, સ્વજાગૃતિ માટે પણ આ ઉપયોગી છે.
આખી ચર્ચા પછી મને લાગે છે કે મારા માટે સૌથી મોટો બોધપાઠ એ છે કે કોઈ પણ જટિલ વિષય, ખાસ કરીને માણસ અને એની સંસ્કૃતિ સાથે જોડાયેલો હોય, એને સમજવા માટે હંમેશા એકથી વધુ દૃષ્ટિકોણ રાખવા જોઈએ, ખુલ્લા મનથી જોવું જોઈએ.
અને મારા માટે સૌથી મહત્વની વાત એ છે કે મિથ એ ફક્ત ભૂતકાળનું મ્યુઝિયમ પીસ નથી, પણ એ આપણા વર્તમાનનો, આપણી વિચારવાની રીતનો, આપણે દુનિયાને અર્થ કેવી રીતે આપીએ છીએ એનો એક જીવંત ભાગ છે, ભલે આપણે એને ઓળખતા ન હોઈએ. તર્ક અને મિથક મને લાગે છે વિરોધી નથી, પણ કદાચ પૂરક છે.
સાચી વાત. અંતે સેગલનું કાર્ય આપણને એ સમજવા પ્રેરે છે કે મિથકનો અભ્યાસ એ ખરેખર તો આપણો પોતાનો જ અભ્યાસ છે. આપણી ઊંડી ચિંતાઓ, આપણી આશાઓ, અર્થ શોધવાની આપણી રીતો અને આ બ્રહ્માંડમાં આપણું સ્થાન સમજવાના આપણા સતત પ્રયાસો, આ ખરેખર વિચારવા જેવો મુદ્દો છે. આપણે કઈ વાર્તાઓ સાંભળીએ છીએ, કઈ કહીએ છીએ અને કઈ જીવીએ છીએ. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.